તારીખ 15/7/1988 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 409 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 321
શબ્દ વાપર્યો છે. એક જ ટીપનો આવે છે, કોઈ ધાર નથી આવતી. ત્યાં પણ જીવની જેટલી અભિલાષા હોય છે, લાલસા હોય છે, એટલું મળતું નથી. થોડુંક મળે તો હજી થોડુંક મળે, હજી હજી વધારે પૂરું મળે એમ નવી નવી કલ્પના કરે છે. વસ્તુ ભલે સંયોગમાં પૂર્વકર્મ જેટલી સંયોગરૂપ થાય તેટલી થાય, જીવને મળતી નથી એટલે સંયોગરૂપ થાય છે. પણ જીવના પરિણામમાં તીવ્રતા હોય છે, એટલું અહીંયા લઈને છે. વિષયોમાં કલ્પિત સુખની તીવ્ર લાલસામાં રહીને, તીવ્ર લાલસા એ તીવ્રપણે રસની લઈને છે, રસ ઘણો છે. ભલે પરિણામમાં એવી ઉગ્રતા દેખાય આવે એવા પરિણામ ન હોય, પણ અંદર રસ ભરેલો હોય. પરિણામમાં બે પ્રકાર થાય છે. એક તો બહારથી બીજાને ખ્યાલ આવે એવા ઉગ્ર પરિણામ હોય, અને એક બહારથી ખ્યાલ ન આવે એવા પરિણામ હોય, ઉગ્ર પણ હોય અને શાંત પણ હોય. અહીંયા તો જીવ જીવ સિદ્ધાત્માની રુચિ કરતો નથી એને તીવ્ર લાલસામાં રહેલો ગણ્યો છે. આ એનું માપ લીધું છે. દેખાવ ચાહે તેવો હોય, ત્યાગીનો દેખાવ હોય તો ગમે તે હોય, ત્યાગી હોય એને વિષયોનું કલ્પિત સુખ કેમ હોય? કે અનુકૂળતા એનો વિષય છે. તો મને અનુકૂળતા તો છે, અનુકૂળતા ઠીક છે, એમાં પાંચે ઇન્દ્રિયોના વિષયનો સમાવેશ થઈ જાય છે. અને તે શુદ્ધાત્મ રુચિ કરતો નથી, તે શ્રી ગુરુના ઉપદેશને અવગણીને કરતો નથી. આટલી વાત પણ સાથે સાથે લઈએ છીએ. ગુરુનું ફરમાન તો એ છે કે તારા શુદ્ધાત્મ તત્વની તું રુચિ કર અને એમાં એકત્વ કર. એમ કરતો નથી અને બીજું બીજું કરે છે. શ્રી ગુરુના ઉપદેશની અવગણના છે આમ લેવું છે. ચોખ્ખો વિરોધ ન કરે, ચોખ્ખો વિરોધ કરે એનો તો પ્રશ્ન નથી કરવાનો, પણ સામે વિરોધ ન કરે. ગુરુને ગુરુ તરીકે સ્વીકારે, પોતાની શક્તિ અનુસાર ભક્તિ પણ કરે, પોતાની યોગ્યતા અનુસાર ભક્તિ કરતો પણ દેખાય, તો પણ શ્રી ગુરુ એમ કહે છે કે અમે તો તને એમ કહીએ છીએ કે તું તારા સિદ્ધાત્મક તત્વની રુચિ કર. રુચિ કરીશ તો પુરુષાર્થ પડશે, રુચિ અનુયાયી વીર્ય. રુચિ કરીશ તો પુરુષાર્થ થશે ને રુચિ નહીં કરતો પુરુષાર્થ નહીં થાય. માટે અમે તને રુચિ કરવાનું કહીએ છીએ અને તું રુચિ નથી કરતો, તો એ ઉપદેશની અવગણના છે. એ જ ન્યાય તે ઉપદેશની અવગણના છે.
અનુકૂળતાની ભાવના છે,
ઘણું અનંત વાર મળી ગયું કેટલો સુખી થયો આજે એનો કોઈ લાભ અત્યારે તો વિદ્યમાન રહેલો ચાલુ રહેલો દેખાયો નથી દેખાતો નથી અને એ પરિણામમાં દુઃખ છે આકુલતા છે અને દુઃખ છે આ અંતરનો અંદરનો સંશોધનનો વિષય થઈ પડે છે જ્યાં સુધી દુઃખ ન લાગે ત્યાં સુધી સુખ લાગવાનું છે કેમ કે સુખ તો નિશ્ચિત કરીને બેઠા છે એટલે સુખ તો લાગી જ રહ્યું છે ને લાગવાનું છે પરિણામમાં દુઃખ આમ તો જ તો તમે ગુરુના ઉપદેશને અવગણવા કેમ કરો છો એને સંમત કરવું ન ગમે મારે ના કઈ ગુરુના શ્રી ગુરુના ઉપદેશને અવગણના કરાય આપણાથી ન કરાય પણ સિદ્ધાત્માને રુચિ કરતો નથી એવું મુખ્યજી ભલે મુક્ત કહેવાતો હોય તો પણ એ સ્પષ્ટપણે ઉપદેશની અને આજ્ઞાની અવગણના કરે છે અવગણના કરે છે મારો આ અપરાધ છે એ અપરાધ મને બહુ નુકસાનનું કારણ તો અહીંયાથી થશે પણ એનું દુઃખ એ પછી કેમ છૂટે માન દુખાય કે ન પોસાય પણ એને જો કાંઈ એને લાગે જ નહીં પોતે પોતાના હિતનો રસ્તો ન પકડી શકે એનું એને કાંઈ લાગે જ નહીં તો પાછો કેવી રીતે વળે પાછો વળવા માટેનું કાંઈક તો એમ થવું જોઈએ કે નહીં કોઈ સ્વાધ્યાય કરી લીધો એટલે શાસ્ત્ર વાંચી લીધું એટલે કઈ સંતોષ માનવાનો કારણ નથી કે ચાલો આપણે શાસ્ત્ર સ્વાધ્યાય તો કરી લઈએ છીએ એમ કામ નથી આવતું એ તો એક રૂઢિ થઈ જાય છે જેમ રૂઢિગત પણે બીજી ક્રિયા થાય એમ રૂઢિગત પણે શાસ્ત્ર સ્વાધ્યાય થઈ જાય એને વાતને અંદરમાં ઉતારવી છે અને ઉતરતી નથી કેમ ઉતરે આ મુદ્દા ઉતરતો એને બરાબર લડાઈ કરવી પડે નથી જોવું પડે તીર લાલસામાં રહી ગુરુના ઉપદેશને અવગણે છે ગુરુના ઉપદેશને ત્યારે જ અવગણે છે તો જ્યારે એની અંદર એને લાલસા જીવી હોય છે ત્યારે અવગણ અસંખ્ય બુદ્ધિપૂર્વક એમ વિચારે છે કે ગુરુની આજ્ઞા ગુરુને ઉપદેશોની અવગણના આપણે ન કરવી જોઈએ વિચાર તો એવા રાખે છે પણ છતાં થાય છે એનો અર્થ શું છે કે એ વિપરીત રસ છે એને અહીંયા તીવ્ર લાલસા કહે છે એ વિપરીત રસ છે આ જીવને પછી જેને જે પ્રકાર હોય છે એ તીવ્ર રસ છે એમ જ કેમ કે સામે જોર કરવું પડે એવી પરિસ્થિતિ ઊભી છે સુખાવતનો કેટલાક કેમ આવે છે જ્ઞાતમાં કે આ તારો રાગ છે સુવરાગ છે ગઢ છે અરે તારું પરલક્ષી જ્ઞાન પણ ઘર છે, એવા સુખાવત નો કેમ આવે છે કે એ વિષ્ણુ સુખાસમાંથી એમ નીકળ્યા છે કે એની પરિસ્થિતિ તોડવામાં જોર આવે ત્યારે પરિસ્થિતિ છૂટે છે, જો જોર ન થાય તો પરિસ્થિતિમાં ફેર પડતો નથી. ઉપર ઉપરથી વિચારવું કઈ થતું નથી, ઉપરની જિજ્ઞાસા, ઉપરની ભાવના, ઉપરનું શાસ્ત્ર વાંચન વગેરે છે તો કોઈ કામ થતું નથી. અને એ અનંતવાર થઈ ચૂકેલો છે બધું પાછું. આત્મકામ કરેલું પછી કરું એ શુદ્ધાત્માની અરુચિને પ્રદર્શિત કરે છે. એ ભાવો, એ પરિણામો શુદ્ધ આત્માની અરુચિને બતાવનારા પરિણામ છે. અત્યારે નહીં, આત્મ કરેલું એનો અર્થ શું છે કે અત્યારે તો વર્તમ કામ તો વર્તમાનમાં થવાનું છે, ભૂત ભવિષ્યમાં તો કામ થતું નથી. વર્તમાનમાં એમ કહે છે કે અત્યારે નહીં, અત્યારે તો આ કરેલું, અત્યારે તો આ કરેલું. એમ પ્રવૃત્તિના રસમાં લીન રહીને, જો અહીંયા રસ બેની પ્રવૃત્તિ રહે છે, પ્રવૃત્તિમાં લીન રહીને નહીં પણ પ્રવૃત્તિના રસમાં લીન રહીને શુદ્ધાત્મ પ્રકૃતિના ઉદ્યમનો વખત મેળવતો નથી. હું મારી શબ્દો લીધા છે કે શુદ્ધ આત્માની પ્રકૃતિ સમ્યક દર્શન, એ સમ્યક દર્શન સંબંધિત જે પ્રયત્ન છે, ઉદ્યમ એટલે એનો પુરુષાર્થ છે, એ પુરુષાર્થ કરવા માટે એનો વખત એને જાણે મળતો નથી. જે પુરુષાર્થ સર્વ ઉદયના કારણ કાર્ય કાળે પણ એને કરવા યોગ્ય છે, કરવો જોઈએ અથવા ચાલુ રહેવો જોઈએ, ઉત્પન્ન થવો જોઈએ, એના બદલે જરા પણ એ બાજુનો વખત જાણે એને મળતો જ નથી, વખત મેળવતો જ નથી. એવી પરિસ્થિતિ છે, વખત મેળવતો નથી, વિડો મરણ ફાળવતો નથી. વખત છે તો કાંઈ નહીં, ઉદયના તો ઉદયના કાર્યોમાં હું પુરવાઈ જાઉં છું અને મારો શુદ્ધાત્મા તો જાણે મને સ્મરણમાં આવતો નથી. પણ 24 કલાકમાંથી એવો સમય તો હું કાઢું, કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, તો બસ એમાં મારા શુદ્ધાત્મા સિવાય મારો કોઈ બીજો બીજો વિષય ન જોઈએ. એ પરમાત્મ તત્વની મુખ્યતામાં જ મારા પરિણામ મળશે, એવો કોઈ બીજો વખત લઈને શું થયું, મેળું એવો વખત મળ્યો, એવું તો કાંઈ ખરું કે નહીં, એવું કાંઈ નહીં જીવનમાં. એમ પ્રવૃત્તિના રસમાં લીન રહીને એ પ્રવૃત્તિનો રસ છે. રાત્રિ ભોજન નહીં કરવાનું પાછું ઘણા હેતુ હશે, માત્ર એમ કે ખાલી અહિંસાનો સવાલ છે, બીજા જીવોની ખોરાકમાં ઉત્પત્તિ થઈ જાય છે, એટલી જ નથી. માણસ રાત્રે જમે છે તો પછી ક્યારે જમે છે એમાં કોઈ મેળ નથી. કોઈ 8 વાગે જમે છે તો કોઈ 9 વાગે જમે છે, તો કોઈ 9:30 તો કોઈ 10 વાગે પણ જમે, પછી તો કાંઈ મેળ જવાનું નથી. કેમ કે બીજા કામ આવે પડે, જમવાનું તો 1.5 કલાક આગું પછી ચાલે. પછી જે નિંદ્રાની પરિસ્થિતિ થાય છે, શરીરની નિંદ્રાની પરિસ્થિતિ જે થાય છે એમાં એની નિંદ્ર વિશે ખાવાનું છે. તો ઓછી નિંદ્રાનો સમય થોડો કાપી જાય, કેમ કે નિંદ્રાનો સમય ઘણો છે, કોઈને 6 કલાક, કોઈને 7 કલાક, કોઈને 7.5-8 કલાકની નિંદ્રા હોય છે. પછી વધારે એ તો અતિ છે જણાવે છે, પણ સામાન્ય રીતે 5-6 કલાકની નિંદ્રા જોઈએ. એમાં પણ જેને પુરુષાર્થ કરવો છે તો એમાં પણ પાપ થશે, એના બદલી જીવન કે આવી પદ્ધતિ હોય, જીવનની જે આવી પદ્ધતિ હોય તો એને તો અવકાશ થઈ રહેવાનો નથી. એને તો કોઈ નિંદ્રા કાપવાનો પ્રસંગ જ નહીં આવે એમ થઈ જાય. હજી તો વહેલા જમે એને નિંદ્રા કાપવાનો પ્રસંગ નથી, મોડા જમે એને જે કરતા જ કરવાનો પ્રસંગ નથી. એવી રીતે જોઈએ છે જેને લાગુ થયું તો ગમે ત્યારે એને તો પ્રશ્ન નથી રહેતો. અને સામાન્ય રીતે આ નિયમ બાંધવા પાછળ ઘણા હેતુ હોય. પાંચ કલાકમાં તો શું શારીરિક તો માનસિક રીતે જે પરિશ્રમ છે જેને શું છે થાક ઉતરી જાય એ પરિસ્થિતિમાં આવી જાય છે. નિંદ્રા વધારા વધારા થાય, માનસિક થાક ઉતરી ગયો, માનસિક થાક ઉતરે તો થોડું વધારે નિંદ્રા થાય. એમને તો જીવી તો એવું જીવ લેવા તો જેને એમ લાગે છે કે મારી પાસે વખત થોડો છે અને કામ ઘણો છે, બાકી મારું કામ ઘણું બાકી છે અને મારી પાસે વખત નથી, સમય નથી મારી પાસે. દરિયો મોટો હોય ને હોળી નાની હોય તો એને શું લાગે? શું જોઈએ એમ પ્રવૃત્તિના રચના લીંબુ શુદ્ધાત્મ પ્રકૃતિના ઉદ્યમના મુખત મેળવતો નથી. ત્યાં તો મરણ નથી ને આવી પહોંચે છે તો એકાદો મુખ્ય વિષયોમાં ખોટકો ઉભો થાય છે. કોઈને કોઈ મોટી ફાવતી નથી, કોઈ મોટી ફાવી જાય છે. તમારે ગરબડ થઈ સમજો તો સારી વાત છે, નહીં તો કાંઈ વખત કોઈને શરમ રાખે એટલે આ થતું જાય. અને ઈચ્છા તો હતી બિચારાને ભાવના તો હતી, પણ હવે બીજા કામમાં એને કાંઈ જલ્દી બીજી નહીં, ત્યાં થોડોક વધારે વખત આપીએ એમાં કોઈને દ્રેસ મળતો નથી. આયુષ્યના સમયમાં કોઈને દ્રેસ મળતો નથી, ત્યારે થોડુંક અને ઈચ્છા છે માટે ભલે લાભ લેવીએ. ત્યાં તો એમ કહે છે કે આ વખત નિશ્ચિત છે, કરવું હોય તો કરી લે, ન કરવું હોય તો શું જાય, સાથે એમાં કોઈ ફેરફાર ચાલશે. પાત્રતાના લક્ષણમાં લીધી છે 10 વર્ષની જે લીધી છે એમાં આ વાત લીધી છે. પાત્રતાના લક્ષણમાં ઉપયોગ શું પણ એક ફળ ભરનાર ફળ પર નો હિસાબ કરે કલાકો નો ને તો મારો આટલો વખત નકામો ગયો એને એને દુઃખ થાય. વખત જોઈએ મને કોઈ ચીજ જોઈ લઈ જાય તો એને દુઃખ થાય છે, અને એના વખત જાય ને એને દુઃખ થાય. જો સમયના વિષયમાં સાવધાની ન આવતી હોય તો એનો અર્થ એમ છે સમય ગુમાવી દે અને એની એને સાવધાનીને એનું દુઃખ એને ન લાગતું હોય તો એમ સમજવું કે સુખારૂપ પાત્રતા હજી પ્રગટ થઈ નથી. પાત્રતા વગર તો વસ્તુ આવવાનો કોઈ પ્રશ્ન રહેતો પાત્રતા તો એનું નામ જ પાત્રતા છે. પાત્ર વસ્તુને રાખવાનું પાત્ર સાધન, સાધન પણ જ નથી, વસ્તુ આવવાની છે ક્યાંથી કરતી. પાત્ર આત્મજ્ઞાન, પાત્ર જ્ઞાન વસ્તુ, પાત્ર આત્મજ્ઞાન, આત્મજ્ઞાન લઈને આત્મજ્ઞાન પાત્રતા વિના સિદ્ધાંત એમને લીધે સૌક્ષમ જ્ઞાન
બીજી ઘણી વાત પહેલી વાત બહુ છે. સત્પુરુષ ના ચરણ નો ઈચ્છુક છે એ વાત બધી તો કે છે. સત્સંગ વગર દુનિયા ડૂબી ગઈ છે. સત્પુરુષ ના સમાગમ વિના દુનિયા ડૂબી ગઈ. બધાને ડૂબતા જ જોવે છે. કેટલાક આખી દુનિયા સમૂહ, આખી દુનિયાના સમૂહ ડૂબે છે. કોઈ સ્ટીમર ડૂબતી જોવે તો મરી ગયા બધા. કોઈ બચે એવું નથી, મત કરીએ સ્ટીમર ભાંગી શકે. એ તો લોખંડમાં બોડી લોખંડમાં અલગમાં તોડે છે. લોખંડની પ્લેટ હોય તો પણ તૂટો એટલે નીચે જ બેસી જવાનું. કોઈ બચાય નહીં, કોઈ ડૂબતા જોવે સત્સંગ વગર. આત્મ પ્રતિના ઉદ્યમનો વખત મેળવતો નથી, ત્યાં તો મરણનો સમય આવી પહોંચે છે. આ પર્યાય છોડવાનો, મરણનો સમય એ મનુષ્ય પર્યાય છોડવાનો સમય આવી પહોંચે છે. એ નિશ્ચિત થયેલો સમય છે, બહુ મર્યાદિત સમય છે અથવા બહુ ઓછો સમય છે એનું વર્તમાન આવ્યું છે. આજીવિકા વગેરે ચાલે નહીં, એટલે પ્રવૃત્તિ વગેરે પણ ચાલે નહીં. પરિસ્થિતિ એમાંથી વખત કાઢી દે, જો દરકાર ન હોય તો વખત મળે નહીં, દરકાર ન હોય તો વખત મળે નહીં. દરકાર જેટલી હોય એટલો વખત ગમે એવી પ્રવૃત્તિમાંથી પણ એ પોતાના કામમાં વખત ખેંચી કાઢે. જેમ આજીવિકા આવશ્યક છે, જમવું આવશ્યક છે, નિંદ્રા લેવી આવશ્યક છે, તો આ પણ કર્મો સૌથી વધારે આવશ્યક છે. એ બધાથી વધારે આવશ્યક આ છે. એટલું જો વજન ન હોય તો વખત મેળવી શકાતો નથી. સમય આવી પહોંચે છે ત્યારે એવું પણ થાય. ત્યારે મેં કઈ કર્યું નહીં, મનુષ્ય ભાવ ગયો માથાફોડની અંદર અનેક પ્રકારની વ્યર્થ પ્રવૃત્તિમાં. વ્યર્થ પ્રવૃત્તિ એટલા માટે કે એને કામમાં કાંઈ નથી આવતું. આખી જિંદગી જે બધી પ્રવૃત્તિની ધમાલ કરી એમાં એને મરણ સમયે જો વિચાર કરો તો એમ થાય મારે શું કામમાં, જે કાંઈ થયું ન થયું પણ મારે શું લેવા દેવા રહે. છોકરાઓ તૈયાર થયા ન થયા તો કે હું પંગુ છું. પછી હું કરી લીધી એનો અર્થ શું છે? એને શું છે? સત્તા બધી મૂકી દીધી. હું તો શું છે? પાછળ ઉપર માં સત્તા મૂકી. આખી જિંદગી એને મહેનત કરી હોય છે, આખી જિંદગી કુટુંબ બરાબર ઠીકઠાક કરવા માંગ્યું હોય છે, એ દરમિયાનનો પરિવાર જે હોય છે પાછળનો, એ પરિવારનો ઉત્સાહ એની ઉંમરના પ્રમાણમાં હોય છે, એની રીતે એના વિચારો એની વર્તમાન સંયોગોની પરિસ્થિતિ એ પ્રમાણે બેના વિચારોને મેળ ખાય, નવી પેઢી અને જૂની પેઢીના વિચારોને મેળ ખાય, એટલું બંનેનો ઉછેર સાયકોલોજી વીસ પચીસ વર્ષના ગેપ પાડી ઓછામાં ઓછી હું કહું સમજી એ પરિસ્થિતિ એમને કેવી રીતે છોડી એમાં એક બહુ સરસ જેમને એમના જીવન પરિચયમાં વ્યક્ત છે. બાકી હું કહી લઈ બધા શરૂઆત ઊંઘીને ઉભા થતા હતા, એમને લગામ મૂકી દીધી હાથમાં. ઘરમાં તો હું તો પંખો માણસ છું, હાથ પગ બે ટાઈમ રોકી આપે, મારે કાંઈ કામ જાણે કાંઈ સંબંધ રાખવો જ નથી. ઘરમાં મહેમાનોને ટાઈમ સે જમવા આવજો એને બોલાવે મને કોઈ કામ ચિંતે નહીં, ચિંતે નહીં, ટાઈમ થાય તો બોલાવી લો, ચાલો રસોઈ તૈયાર. પોતે આપણે મહેમાન છીએ, એમાં આપણે માથાકૂટમાં ઉતરીને સમય બગાડવો સમજવા માંગે એને એક વાક્યમાંથી બહુ મળ્યું, એક જ વાક્ય કેમ કે આ ક્ષેત્રમાં તો લગભગ 45-50 વટા એવા વાળા મટી ગયેલા વ્યક્તિઓ વધારે હોય છે. પછી એથી ઉપરની હોય એને તો કંઈ કહેવાની જરૂર નથી, એને ક્યાંય પ્રવૃત્તિમાં રસ લેવાની જરૂર નથી. વટાવી ગયા હોય એના માટે તો એ બહુ સારામાં સારો સંકેત છે કે પોતાના કરવા ઉપર કેટલું એને વજન જેવું કેટલી દરકારમાં આવ્યું, નહીતર આ ભાવ ક્યારેય કાંઈ કર્યું નહીં, આ બધો સમય એળે ગયો એટલે વર્ષ જગત ગુજરાત કાઠિયાવાડી ભાષા એળે ગયો એમ તે પસ્તાય તો પણ શા કામ, પસ્તાય માટે એને થોડો વખત આપે કોઈ કુદરત કે કોઈ દેવ દેવી દેવદાર ઈશ્વરે એને કોઈ વખત આપે. હવે બિચારો છેલ્લે છેલ્લે પણ પસ્તાય છે, લાવ એને થોડો ઘરો બે વરો છ મહિના લંબાવી દો, એ વાતમાં કઈ માલ શા કામનો આ પરિસ્થિતિમાં. જો આયુષ છે એ વખત નવો વખત આપવાનું આયુષ કોઈ કોઈ રીતે શક્ય નથી, તો એને એમ લેવું જોઈએ કે મારે હવે વખત દેવો કોઈને માટે એ શક્ય છે. એવું પડે બીજી વાત થઈ ગઈ, પણ દેવો છે એ વાત ચાલી ગઈ, દેવો પડે બીજી વાત છે, દેવો છે બીજી વાત, દેવો પડે એમાં દુઃખ થાય, દેવો છે એમાં હોંશ થાય, ઉત્તર દક્ષિણનો ફેરો થઈ જાય છે. એમ તે પસ્તાય તો પણ શા કામ, મરણ સમયે તેને કોનું શરણ છે, કદાચ પસ્તાય તો પણ શું કામ લાગે, કોઈ એને મદદ કરી શકે એ પરિસ્થિતિ રહેતી કોઈ મદદ કરી શકે એ વખતે રોગની
કારણ હોય શકે
નહીં.
એને પણ માનવું, એને ક્યાંક એને માનવું ને ક્યાંક એને ન માનવું, આ જગ્યાએ એને માનવું ને આ જગ્યાએ એને ન માનવું, એમ કઈ અમે બધે માનતા નથી પણ અમુક જગ્યાએ તો માનવું પડે. કેમ કે એમાં કથનચિત આમ છે, એમાં આવું અનેકાન છે, ફલાણું છે, ચૂંટણું છે, એમ કરીને ગડબડ કરે તો એને નવ તત્વનું ભાવ ભાષણ નથી. અને ખાસ કરીને જે ભૂલ થાય છે એ શુભ ભાવની જ ભૂલ થાય છે. અનેક વિધ પ્રકારના શુભ ભાવ છે, એમાં અમુકને તો એ ન ગણે એ રીતે પણ અમુકને ગણી લઈએ છે ત્યારે એને ભાવ ફસાવાનું થાય નહીં, અન્ય ભાવમાં ફસાવાનું થાય નહીં, સ્વભાવમાં એને આવવાનું થાય અને તો એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. જો સ્વભાવમાં આવ એનું નિશ્ચય સ્વરૂપ ઓળખે નહીં, ભાવ ભાષણ ન થાય તો અન્ય તત્વને અન્ય તત્વરૂપ માની બેઠે.
જુદો પડતો નથી, શરીરની સાથે એકત્વ પણ વર્તે છે, જુદો પડતો નથી. પાડોશી ને માને પાડોશી તરીકે ક્યાં માને છે, એને તો પોતાનું સ્વરૂપ માને છે, એને પીડાની પીસ આવે છે, એ પીડાને એમાં એટલો બધો ઓસ્ત્રોત થાય છે વેદનાની કે એમાં એને અનંત આનંદનો સાગર, અનંત સુખનો સાગર, આત્મા પોતે છે એ વાતનું સ્મરણ કરવાનો અવકાશ રહે. સાવધાની કરીને એમાં લાગે તો વાત જ જુદી છે પણ એને સ્મરણ કરવાનો અવકાશ રહે. એક તો ભાઈએ પહેલેથી દરકાર કરીને હાજો હારો હતો ત્યારે, અને પછી તો પીડા ઊભી થાય તો ક્યાંથી એને અવકાશ મળવાનો, ઘેરાઈ જાય. રોગ અને વેદના પરિસ્થિતિ પરિણામ એના એવા ઘેરાઈ જાય, એવા ઘેરાઈ જાય, ઉપયોગ ઊંઘાઈ જાય, જીવ એકદમ અધોગતિમાં ચાલ્યો. રોગની વેદનાની મરણની સ્મરણ ની ખુશ લાગે. અરે રે હું મરી ગઈશ, અરે રે આ બધું માં આ બધા છે, હું ત્યાં આવી ગયો છું, મરી ગયું છું, આ બધું મારો, આ બધું મારો, હું મારી બેસું છું. આખી જિંદગી મઠી મઠીને મઠીને આ બધું માન આટલો સંયોગ કર્યો, ખરેખર એની મહેનત થી નથી થયો, એ તો બધા પૂરો કર્મ લઈને પુઠ્ઠાબાજી ની જેમ ગોઠવાઈ ગયું છે. એને એમ થાય કે હા મેં બધું કીધું, હવે મારે બધું મૂકી દેવું, કેમ તો પાલવે પાલવે તો ન પાલવે, મૂકીશું જો સીધી વાત કરે છે. પણ એને મરણની ભીસ લાગે છે, અને બહુ ભાગ મનુષ્યો એ ભીસને લઈને એ માનસિક પરિસ્થિતિ, દુઃખિત દુઃખિત પરિસ્થિતિ, અત્યંત દુઃખિત પરિસ્થિતિ શુદ્ધ શાંત ગુમાવે છે, બેશુદ્ધ અવસ્થામાં દેહ ત્યાગ કરે છે. બેશુદ્ધ અવસ્થામાં દેહ ત્યાગ કરે છે એનો અર્થ એ છે કે પરિણામ અત્યંત બગડી ગયા છે. બેશુદ્ધ અવસ્થાનો અર્થ શું છે? ત્યાં વિચારાય છે, પૂછાય છે, પણ દેહ ત્યાગ થયો પછી પરિસ્થિતિમાં પરિણામ કેવા હતા? સાધ હતી કે નહોતી? સાધ હતી કે બેશુદ્ધતા? આપણે ત્યાં એ ચર્ચા કેમ થાય છે કે એની ગતિનો આધાર છે. ગતિ સારી હોય સાધ રહે છે, નિયમ બને. ગતિ નબળી હોય એ મરણ માં વેદનાને સુમારો બેશુદ્ધ અવસ્થામાં પ્રાણ ત્યાગ કરે છે. આત્મજ્ઞાન છે કે નહીં એટલો ચેક કરવો, પરીક્ષા કરવી, પછી તસ્દી સમાગમ કરવો. તો એમ તેમ સમાગમ કરવાનું નથી કહેતા, તમે માની લો, અમે માનીએ છીએ માટે તમે માની લો, એવી કોઈ વાત નથી. પણ જ્યારે એ વિષયનું મહત્વ છે એમ તમને લાગે છે તો આ એક સવાલ છે. એ વાતને ભૂલ થઈ ગઈ છે, બેકાર નથી. એને ઉપેક્ષા નથી, અનંતાનો મંદિરનો કસાય થયો છે. વિદ્યમાન સત્પુરુષ હોવા છતાં એના પ્રત્યે ઉદાસ રહે, વિમુખ રહે, ઉપેક્ષા ભાવે રહે, તો એ અનંતાનો મંદિરનો કસાય છે. એ જ અનંતાનો મંદિર, ભલે ગમે એટલો મોટો કસાય તો પણ એ અનંતાનો મૂળ કસાય આ છે. બસો નંબરના આત્મા છે, રચના બસો નંબરનો આત્મા છે, જ્ઞાનના ક્ષોભની વિશેષતા હોય. જ્ઞાન, વીર્ય અને ચારિત્ર, ત્રણ ગુણનો ક્ષોભ, બાહ્ય ક્ષોભ હોય, પરલક્ષિત ક્ષોભ હોય, જગતના જીવન તો આ વિષય થી અજાણ પણ હોવાથી, વિષયના અજાણ્યા હોવાથી એની અંદર મૂર્છાઈ જાય છે, છતરાઈ જાય છે, આકર્ષાઈ જાય છે. તો એક વાતાવરણ ઊભું થાય છે, બહુ ફલાણું કહે છે, પોતાને કેટલી પરીક્ષા છે તો કહે. એટલે એક બહુ સરસ ધ્યાન કે ત્યાગી અવસ્થામાં કોઈ મહાપુરુષ હોય તો એનો ત્યાગ વૈરાગ પર સમજાય છે. એનો ત્યાગ વૈરાગ તો સમજાય છે. અને ખુલ્લો ત્યાગ વૈરાગ હોવાથી ઘણી વાર એનું મહાત્મ જે રીતે આવવું જોઈએ એ રીતે આવતું નથી. કઈ તો દીક્ષા લીધી છે તો મને થઈ ગયા છે, તો મને છે, એ તો મને છે, કાઢી નહીં. કોઈ વાર ગ્રહસ્થ દશામાં રહેલા પરમાત્મા છે એને એનો અંતરંગ પ્રવૃત્તિનો ત્યાગ વૈરાગ કોઈ પરીક્ષા થાય છે ત્યારે એમને અદભુત અલૌકિક પરિસ્થિતિનો આશ્ચર્ય થાય છે. અને એ ચોંટ લાગે છે, એવી ચોંટ ઘણી વાર ત્યાગીને કોઈ વિશિષ્ટ પ્રસંગ પર જોઈને એ રીતે પણ એ વાતને એમણે કોઈ બીજી પદ્ધતિથી વ્યક્ત કરી દીધી છે. એ પ્રકારથી આવું બની જાય છે. આવો સંયોગ, આવો પ્રકાર, આવો ઉદય, આ પ્રકાર અને અંદરમાં આ પરિસ્થિતિ, એ જ્યારે એને ખ્યાલ આવે છે ત્યારે એમ કોઈ કરોડોનું દાન દેનાર એમ કે મારે મારું જીવન એકદમ સાધન, મારું જીવન તો મારે મારી રીતે એકદમ સાધાય છું, રોટલી તો મોકલી ચોબડ્યા વગર કોઈ મીઠું મરચું અથાણું કે કોઈ આચાર જોઈએ નહીં, સાદામાં સાદો શાક એક છે આટલું બેચારીને જ્યાં મારે કોઈ સાથે જોઈએ ફલાણું ના તો કરોડોનું લઈ જાઓ ભંડાર ભરે એને એમ ઓળખ પોતાને ઓળખાણ ક્યાંય દે નહીં, નામથી ક્યાંય જાણ કરે નહીં, પછી એને કોઈ ઓળખે તો કે કેવી ચોંટ લાગે ચોંટ લાગે. કપડાં લતા એવું સાધારણ દેખાય, કોઈને ખબર પડે ના તો કોઈને દેખાવે કે કોઈ સાધારણ ગરીબ મળે છે દેખાવ સાધારણ એની ખબર પડે કેવી છોડ લાગે એવું કોઈ વાત થાય છે. એટલે સત્પુરુષ કેવી કેવી રીતે ક્યાં ક્યાં પાત્ર જેવું કાર્ય થાય છે એની વિલક્ષણ વાતો મરી જાય ભજનદારી ની ચીજ હોય ઉત્પાદન સામે જ કોઈ વાત છે. એકત્વ બુદ્ધિની અને આર્ધ ધ્યાનની એકત્વ બુદ્ધિને લઈને પણ તીવ્ર રસ પડે છે અને આર્ધ ધ્યાનને પણ તીવ્ર રસ ઉત્પન્ન થઈ જાય છે. એવી ભીષમાં ઘસાઈ ઘસાઈને જે છોડે છે મનુષ્ય બહુ હારીને ચાલ્યો જાય છે, હારી જાય છે એટલા માટે કહ્યું કે જેમ જુગારમાં કોઈ હારે ગમે એટલા એને આપણે સમજી દીધા હોય તો એની સામે એને વળતર દેવામાં આવતું નથી, ભાઈ તમે બહુ હારી ગયા, માટે છોટે ઘંટી પતો લેતા જાઓ. માનાય નહીં. જેને પોતાના પોતાની દરકાર ન કરી આખી જિંદગીનો જુગાર રમી ગયો, રમી ગયો એમ નહીં, હારી ગયો એ જુગાર રમીને, હારી ગયો જિંદગી. અથવા પરમ સત્ય વિષય પરમ સત્ય વાત ની નજીક આવ્યો અને છતાં દરકાર એટલે જેમ કાંઠે આવીને મૂકે અફસોસ થાય. સંસારના પ્રાણીને રખડપટ્ટી લઈએ અને એવું પાછળ દોડવાળા હોય, પણ આ તરવાનો વિષય સામે આવે અને ઉપેક્ષા કરે વાત રહી જાય, મારી સુધી જાય ત્યારે ભલે રોગ આવે, ભલે વેદના થાય, અને ભલે સામે નજર સામે મોત દેખાય, એ બધી પરિસ્થિતિ માટે તૈયાર છે. આગોતરા જામી લે છે, એને આગોતરી તૈયારી રાખી છે, અગાઉથી તૈયાર છે, પહેલેથી જ તૈયાર છે. ભલે રોગ આવે, ભલે વેદના થાય, મને કોઈ વાંધો ધર્મી જીવ રોગની વેદનાની કે મરણની ભીષમાં ભીસાતો નથી, કારણ કે તેને શુદ્ધાત્માનું શરણ પ્રાપ્ત કર્યું છે, એની પાસે પરમાત્માની ઓળખ છે. એમ કે છે એટલે પરમાત્માની ઓળખ છે. આ લડાઈમાં લડે છે, લડતા લડતા મરે છે, ગૌરવ છે. મરવું એ અમારો ગૌરવ છે. એના તો હજી તીવ્ર કસાય છે, ત્યાં શું ભાવ કઈ ભાવતું મારા મારી કરવા જાય છે, ત્યાં તીવ્ર અશુભ ભાવને ઓથે પણ મૃત્યુનું દુઃખ એને નિષ્ફળ લાગતું નથી. એ વખતે એને દ્વેષ નથી આવતો, કસાયના ઉદમને દ્વેષ ન આવે. તો નિષ્કસાય પરિપૂર્ણ પરમાત્મા એના અવગુણને દ્વેષ આવવાનો બહુ મોટી વાત. કારણ કે તેણે શુદ્ધાત્માનું શરણ પ્રાપ્ત કર્યું છે, એટલે કે પોતે શુદ્ધાત્મા હોય છે, એનો અવલંબન એને વર્તે છે. અજરા અમર શાસ્ત્ર મારી હયાતી છે, એમાં કાંઈ થઈ શકે ગમે તેવા વાવાઝોડા આવે તો બાર ના બાર છે. હું તો અડગ એમને ફેરું છું, પણ વધારે અડગ છે, ફેરું છું પણ વધારે, ફેરું દેતો નહીં પણ ફેરું છું પણ વધારે અડગ છે. એવું નિશ્ચળતા પ્રાપ્ત કરી છે, નિશ્ચળ સ્વસ્વરૂપના આશ્રયે સરળતા પ્રાપ્ત કરી છે. તેને મરણની વેદની રોગની એને જે સામાન્ય વાત અમેરિકા જોવું પરિણામ